શાસ્ત્રના વાંચનમાં શરૂઆતમાં શબ્દ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૈન સિદ્ધાંત પ્રવેશિકા એક વખત, બે વખત, ત્રણ વખત વાંચી જવી, જોઈ જવી. દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, એ બધું એમાં વર્ણન છે. નિશ્ચય શું, વ્યવહાર શું, ઉપાદાન નિમિત્ત શું, જીવના સામાન્ય ગુણો શું, વિશેષ ગુણો શું, એ બધું વર્ણન એમાં છે. એ પ્રાથમિક બધા જીવોએ આ જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો કોઈની પાસેથી કાં અભ્યાસ કરવો અને કાં સ્વયં પોતાની શબ્દોથી શીખી લેવું અવારનવાર. અને તે પછી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે જનરલ નોલેજ માટે મોક્ષ માર્ગ પ્રકાશક ખાસ વાંચવા જેવું છે, કે જેથી કરીને એમાં દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંત, સાચા દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંત થાય અને કુદેવાદીનું સિદ્ધાંત છૂટી જાય. જે દેવી ને દેવતાઓની માન્યતાઓ છે બધી એ છૂટી જાય. એ સિવાય દિગંબર જૈન પરમ સત્ય છે, બાકીના જે કંઈ મતો છે એ મતો અસત્ય છે, એનું વિવરણ બહુ પાંચમા અધિકારમાં કહ્યું છે, એટલે પાંચમા અધિકારમાં છે. અને જૈન દર્શનની અનન્ય શ્રદ્ધા થાય એટલા માટે પ્રાથમિક રીતે જૈન મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર વાંચવાની જરૂર. એ ઉપરાંત મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર પ્રશ્નને ઉત્તરથી ઘણા જવાબ આપ્યા છે, એટલે એ બહુ ઉપયોગી થાય એવા છે. એમાં નવતત્વની ભૂલ ક્યાં જીવની રહી જાય છે એનું વિવેચન બહુ સારું છે. એ સિવાય નિશ્ચય નહીં શું, વ્યવહાર નહીં શું, એનું સ્વરૂપ શું, કોની શ્રદ્ધા કરવા જેવી છે, કોની શ્રદ્ધા છોડવા જેવી છે, એ બધું વિવેચન બહુ વિસ્તારથી મોક્ષમાર્ગ પ્રકાશમાં આપ્યું છે. અને મોક્ષમાર્ગ પ્રકાશક ઉપરનું જે સાતમો અધિકાર છે એ બહુ સારો છે, અને એના ઉપર પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાન થઈ ગયા છે. કિરણો, મોક્ષમાર્ગના કિરણો, એ ગુરુદેવ વ્યાખ્યાનો છે, એ ખાસ વાંચવાની ભલામણ છે. એમાં ખૂબ ખુલાસો છે. એટલે પ્રાથમિક તરીકે જૈન સિદ્ધાંત પ્રવેશિકા, જેના દ્વારા શબ્દનું જ્ઞાન થાય. શબ્દનું જ્ઞાન જો ન હોય તો તમે વાંચો તો ન સમજાય તમને. એટલે એનું નામ જ પ્રવેશિકા છે, જૈન સિદ્ધાંત પ્રવેશિકા. જૈન સિદ્ધાંતમાં પ્રવેશવા માટેનું આ પહેલું પગથિયું છે. પછી મોક્ષમાર્ગ પ્રકાશ વાંચવો, અને પછી મૂળમાં ભૂલ અને ભેદ વિજ્ઞાન સાર એવા નાના નાના પુસ્તકો ઘણા બહાર પડી ગયા છે ગુરુદેવના વ્યાખ્યાન રૂપમાં, એ વાંચવા. અને એ બધું વાંચ્યા પછી બૃહદ્રવ્ય સંગ્રહ છે, એની અંદર પણ જનરલ નોલેજ તમને બહુ મળે એવું છે, અને એ પણ અધ્યાત્મ શાસ્ત્ર છે. બૃહદ્રવ્ય સંગ્રહ, હા, એ વાંચવા જેવું છે, એ બહુ સારું છે. અને એના ઉપરના વ્યાખ્યાનો પણ આત્મધર્મમાં અવારનવાર આવે છે, ગુજરાતીમાં આવે, કોઈ વખતે હિન્દીમાં આવે, એમ આવે છે. છ ઢાળાનું પુસ્તક બહુ સારું છે, એના ઉપરના વ્યાખ્યાનો બહુ સારા છે. પ્રવચનો ગુરુદેવ, હા, એ પ્રવચનો છ ઢાળા ઉપરના ખાસ વાંચવા જેવા છે, કે જેથી કરીને પ્રાથમિક જીવોને ચાર ગતિના દુઃખનું સ્વરૂપનું ખ્યાલ આવે અને એ દુઃખથી કેમ મુકાવવું એનો માર્ગ પણ એમાં બધો બતાવ્યો છે. એ ગાગરમાં સાગર જેવું પુસ્તક છે, એ બહુ સારું છે. છ ઢાળા છે એ તો ખાસ ચાર ગતિનું દુઃખ અને દુઃખથી કેમ મુકાય એનું જ વર્ણન, હા, તત્વનું સ્વરૂપ છે. પછી મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગનું ફળ છે, શું છે, બધું છ વિભાગમાં છે. અને મોક્ષ માર્ગ પ્રકાર જે શાસ્ત્ર છે એ તમને જનરલ નોલેજ એમાંથી બહુ મળે અને તમને સાચી શ્રદ્ધા થાય, દિગંબર ધર્મ ઉપર અનન્ય શ્રદ્ધા થઈ જાય. અને એ પ્રશ્નોને ઉત્તર કરીને બહુ સારા ખુલાસા છે. એટલે છ ઢાળા જેમ ઉપયોગી છે એ મોક્ષમાર્ગ પ્રકાશ પણ શરૂઆતમાં બહુ ઉપયોગી છે. બૃહદ્રવ્ય સંગ્રહ તો થોડું અઘરું લાગે, પણ આ બધું વાંચ્યા પછી, આ પૃથ્વી વાંચ્યા પછી તમને સારું લાગશે. અઘરું સારું લાગે પણ એ પછી જ મેં આ છ ઢાળા મોક્ષમાર્ગ પ્રકાશ એના ઉપરના ગુરુદેવના વ્યાખ્યાનો એ બધું વાંચશો ને તો પછી બહુ સહેલું લાગશે. અને એ બધું વાંચ્યા પછી એક કળશ ટીકા છે, સમયસર કળશ ટીકા, એ બહુ સારું છે ગુજરાતીમાં પુસ્તક, એ અધ્યાત્મનું છે. અને એ પછી તમારી શક્તિ જો વધે વાંચવાની અને ઉકેલ કરવાની તો સમયસાર, નિયમસાર અને પ્રવર્તનસાર એ શાસ્ત્રો પણ વાંચવા જેવા છે. પણ સમયસાર તમે સીધું નહીં વાંચી શકો, એના કરતા વધારે સારું એ છે હમણાં કે તમે ગુરુદેવના વ્યાખ્યાનો બહાર, હા, પ્રવર્તન રત્નાકર બહાર પડે છે, છ વિભાગ, છ ભાગ બહાર પડી ગયા, એટલે પેલો ભાગ બીજો ભાગ એમ તમે ધીમે ધીમે વાંચતા જાઓ તો સમયસારની જરૂર નહીં પડે. કેમ કે સમયસાર ઉપરના જ વ્યાખ્યાન છે, સમયસાર સીધો વાંચી નહીં શકાય તમારાથી. અને આ બધું સરળ દાખલાઓ દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવે એક ને એક વાત ઘણી રીતે સમજાવી છે, એટલે એ સમજવા જેવું છે. કેમ કે એમાં નવ તત્વનું પણ સ્વરૂપ આખું સમયસારમાં છે ને એના ઉપરના ગુરુદેવનું વ્યાખ્યાન છે, એટલે બધી તમને જનરલ આખી થિયરી ખ્યાલમાં આવશે. વિચાર કરવો, આ જે શાસ્ત્ર અધ્યયન છે એ શાસ્ત્ર વાંચન વાંચન માટે નથી, પણ શાસ્ત્ર વાંચન કરતી વખતે એના વિચારો આવવા માંડે અને એક ચિંતવન વધે એના માટે નિમિત્ત છે. પછી શાસ્ત્ર વાંચતા ભલે એક જ ગાથા વાંચાય પણ જો તમે ચિંતનમાં ચડી જાઓ તો એ વધારે સારું છે. કેમ કે વાંચવું છે ચિંતન માટે, ચિંતન માટે છે ને, એ વિચાર કરીને નિર્ણય કરવો કે મારા આત્માનું સ્વરૂપ શું છે એ નિર્ણય માટે છે. અને નિર્ણય કર્યા પછી અનુભવ થઈ શકે છે.
અત્યારે હું આમ વાંચન કરું છું પણ એવું કંઈક આવે કે હું જ્ઞાયક છું એવા શબ્દ આવે તો પછી થોડી વાર વાંચવાનું બંધ કરી
બરાબર ચિંતન કરું. હા, હું જ્ઞાયક છું એટલે કેવળ હું જાણનાર છું, હું જાણનાર, જાણવું એ મારો સ્વભાવ છે, રાગ દ્વેષ કરવો એ મારો સ્વભાવ નથી, પરનું કરવું તો મારો સ્વભાવ છે જ નહીં, પણ રાગ દ્વેષને કરવું, પુણ્ય પાપના પરિણામને કરવું એ પણ મારો સ્વભાવ નથી. પણ હું જ્ઞાયક છું એટલે હું જાણનાર છું એટલે હું કરનાર નથી, કરનાર નથી, કરતા નથી, પણ હું અકર્તા છું, અકર્તા છું એટલે કે જ્ઞાયક છું, જ્ઞાયક છું એટલે જાણનાર છું. હા હા બરાબર, આવવાના હતા. બીજી તારીખ આવ્યો, ઠીક નિતરા મેં ચર્ચા કરી એક કલાક. એમ તમને શાસ્ત્ર સ્વાધ્યાય કરતા જે વિચાર આવ્યો કે હું જ્ઞાયક છું, પછી આગળ વાંચન બંધ થઈ જતું હોય તો સારું છે. કેમ કે વાંચવું છે એ વિચારવા માટે, વિચારવું છે એ આત્માનો નિર્ણય કરવા માટે, નિર્ણય કરવો છે એ આત્માના અનુભવ માટે. એટલે પ્રાથમિક સીધું ચિંતન વિચાર ન ઉપડતો હોય જેને, એને શાસ્ત્રનું અવલંબન જરૂર લેવું જોઈએ. પણ એમ નહીં હઠાગ્રહ કરવો કે ભાઈ આ આપણે આજે દસ પાના વાંચવા જ, એવું કાંઈ નહીં. એક પાનું વાંચતા પણ જો આપણે ચિંતન વિચાર ઉપડે તો આપણે તો કામ તો એ જ હતું, શાસ્ત્ર અવલંબનનું કારણ તો એ હતું કે સીધું આપણે ચિંતન નહોતું ઉપડતું, એટલે આપણે શાસ્ત્રનો સહારો લઈતો જીનવાણીનો. તો એના દ્વારા એમ આવ્યું કે હું જ્ઞાયક છું, તો હું જ્ઞાયક છું એમાં તો બાર અંગનો સાર છે, બાર અંગનો સાર છે, એમાં બધું આવી ગયું. કેમ કે હું જ્ઞાયક છું એટલે કે હું જાણનાર જ છું. જાણનાર છું એમાં ઘણી વાતનો નિષેધ આવી ગયો. હું જ્ઞાયક છું એમાં ઘણી વાતનો નિષેધ આવ્યો કે હું મિથ્યા દ્રષ્ટિ છું એમ ના આવ્યો. એમાં હું જ્ઞાયક છું, હું રાગી છું એમ ના આવ્યું હું જ્ઞાયક છું, હું પુંસારી છું એમ ના આવ્યું હું જ્ઞાયક છું, હું સ્ત્રી છું એમ ના આવ્યું હું તો જ્ઞાયક છું, હું મનુષ્ય છું એમ ના આવ્યું પણ હું જ્ઞાયક છું, હું સંઘની પતિની છું એમ ના આવ્યું પણ હું જ્ઞાયક છું, હું લંડનમાં રહું છું એમ ના આવ્યું હું તો જ્ઞાયક છું. એમ દરેક પડખેથી જેટલા પ્રકારના વ્યવહારો છે એનો ઓટોમેટિક એમાં નિષેધ આવી જાય છે. હું જ્ઞાયક છું, જાણનાર છું, એટલે હું કરતા નથી પણ હું જ્ઞાતા છું એમ આવ્યું. એટલે હવે એમાં ઘણા પ્રકારો આવી જવા છતાં એક પ્રકાર એવો છે કે જેમાં જીવ ને ભૂલ થવાનો સંભવ છે. હું જ્ઞાયક છું એટલે હું જાણનાર છું. હવે હું જાણનાર છું, જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છું. જ્ઞાયક છું એટલે જ્ઞાતા છું, જ્ઞાતા છું એટલે જાણનાર છું, એમાં આવ્યું ને. હવે એમાં એક ભૂલ થવાનો એ સંભવ છે કે હું જાણનાર છું કરનાર નથી. તો હું જાણનાર છું, હું આને જાણું, હું કઈ ક્રિયા ન કરું, રોટલી દાળ શાક ભાત થાય એને જાણું, રાગ થાય એને જાણું, ક્રોધ આવ્યો એને જાણું, દેવશાસ્ત્ર ગુરુને પણ જાણું, દેવશાસ્ત્ર ગુરુના સંબંધે થતો શુભ ભાવ એને પણ જાણું. હવે એ જાણવું 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 આવ્યું. એ જાણવામાં પણ જો પરગ્રહ જાણવા માટે તમે આવ્યા તો એ આત્માનો અનુભવ નહીં થાય, તમારે ત્યાંથી પણ પાછું ખસવું પડશે. કે જ્ઞાયકનો જ હું જ્ઞાતા છું, જાણનારને જ હું જાણું છું, દેખનારને જ હું દેખું છું, એમ હું જ્ઞાયક છું. એમાં પહેલા સ્ટેજમાં તો ઘણો કચરો સાફ થઈ જશે, પણ બીજું સ્ટેજ જે આવશે કે હું તો જ્ઞાયક છું, હું જ્ઞાયક હોવાથી જ્ઞાતા છું, જ્ઞાતા હોવાથી જાણનાર દેખનાર જ છું, પણ જાણનાર કોનો જાણનાર, એ એક એવું સ્ટેજ છે કે જીવ એમાં થાપ ખાઈ જાય અને સંભવ બહુ મોટો છે. કેમ કે જ્ઞાતા છું હું તો આ વિશ્વને જાણું, છદ્રવ્યને જાણું, હું જાણું. હવે એ જાણું જાણવાના બાના નીચે એને બહિર્મુખ દ્રષ્ટિ રહી જાય છે, એની પરિણતિ બહિર્મુખ રહે છે, એનો ઉપયોગ બહિરમાં જાય છે. કેમ કે જાણવું સ્વભાવ છે, તો આ મકાન છે એને જાણું, મોટર છે એને જાણું, દેવ ગુરુ શાસ્ત્રને જાણું, ક્રોધ આવે ને જાણું, રાગ આવે ને જાણું, પણ જાણું એ પરને જાણવામાં રોકાઈ ગયો તો એ જ્ઞાયક છું હું જ્ઞાયક છું એ અનુભવ નહીં આવે. પણ હું તો શુદ્ધાત્માનો જાણનાર છું, જ્ઞાયકનો જ્ઞાતા છું, એ નિશ્ચયનો પક્ષ જો આવશે, ઓલું વ્યવહાર છે, પરને જાણવું એ વ્યવહાર છે. પણ સ્વને જાણ્યા સિવાય પરને જાણવાનો વ્યવહાર પણ આવી શકતો નથી. પહેલા તમે સ્વને જાણો, આત્માનો અનુભવ કરો, એ નિશ્ચય છે. તો એ જાણ્યા પછી તમને જે પર જણાય તો એ નિશ્ચય પૂર્વકનો વ્યવહાર સાચો કહેવાય, નહીતર વ્યવહાર ખોટો છે. વ્યવહારનો પક્ષ નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. એટલે એક આ ભૂલ થવાના બે કારણો, સમ્યક દર્શન ન થવાના બે કારણ બાધક થાય છે જીવને, કે એક તો પરદ્રવ્યનો કરતા છું અને પરદ્રવ્યનો જ્ઞાતા છું. પરદ્રવ્યમાં નવે તત્વ આવી ગયા, નવ તત્વોનો જે સમૂહ છે ને, પર્યાય માત્ર પરદ્રવ્યમાં જાય. આ દિવાલ તો પરદ્રવ્ય છે જ, એ તો આખું જગત પરદ્રવ્ય કે, પણ સર્વજ્ઞ ભગવાન પોતાના પરિણામ જે થાય છે, પ્રમત અને અપ્રમત દશા, 14 ગુણ સ્થાન, એ બધાય ખરેખર પરદ્રવ્ય છે, પરભાવ છે, તેથી હે છે. એટલે એનું પણ લક્ષ છોડવું પડશે તમારે. હવે એનું જે તો તમે કાં તો એ કરતાનું કર્મ બનાવવા રોકાણા તો અકર્તા જ્ઞાયક દ્રષ્ટિમાંથી ગયો, અને કાં એને જ્ઞેય બનાવવા માંડ્યા તો જ્ઞાયક ભગવાન આત્મા ગ્રેય નહીં થાય. આ બે ભૂલ મોટામાં મોટી રહી જાય છે. એમાં પેલી ભૂલ તો નીકળવાનો સંભવ છે, પણ બીજી ભૂલ નીકળવી બહુ કઠિન છે બેન. કેમ કે આત્માનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, પરને જાણવું એમાં શું દોષ છે એમ માનીને પણ પરને જાણવા રોકાઈ જાય છે. હવે પરને જાણવા રોકાણો તો આખો આત્મા જાણવાનો રહી ગયો. હા, ઈ અસા ભૂલ ઓછી નથી, મોટામાં ભૂલ છે. હા, તો હવે આ ગુરુદેવે આપણને શું મંત્ર શીખડાવ્યો છે કે તું જાણનારને જાણ, જાણનારને જાણ, જે જાણે છે એને જાણ, જે જાણનારો તે જ હું છું, જે જ્ઞાયક તે જ હું છું. એમ આપણને ગુરુદેવ શીખાયું કે તારો ઉપયોગ જે બહિર્મુખ છે એ ઉપયોગને અંતરમાં વાળ, પર ઉપરલક્ષ જાય છે એને બદલે સ્વ ઉપરલક્ષ લાય. તો એ સ્વમાં ક્યારે આવે કે હું પરનો કરનાર નથી ને પરનો જ્ઞાતા પણ નથી, પરમાર્થ એ નિશ્ચય નહીં. વ્યવહાર તો પછી આવશે, અનુભવ પહેલા કરી લ્યો, પેલા અનુભવ કરો પછી વ્યવહાર આવે. સમજી ગયા? હવે એ અનુભવ તો એક બાજુ રહ્યો અને એવો પક્ષ બંધાઈ જાય કે હું પરનો કરનાર ને પરનો જાણનાર, તો એને દ્રષ્ટિનો વિષય હાથમાં ના આવે, શુદ્ધાત્મા દ્રષ્ટિમાં ના આવી શકે. એનો ઉપયોગ હંમેશા બહિર્મુખ જ રહી, કારણ કે શ્રદ્ધા ખોટી થઈ ગઈ. વ્યવહારનો પક્ષ આવી ગયો ને, વ્યવહાર નહીં, વ્યવહારનો પક્ષ આવ્યો. જાણવાના બાના નીચે ઉપયોગ બહાર રહી જાય છે. જાણવાના બાના નીચે હા સૂક્ષ્મ, આ છેલ્લી વાત મેં જે કરી ને એ સૂક્ષ્મ ભૂલ છે, અતિ સૂક્ષ્મ છે, અને એનો નિષેધ કરવો બહુ કઠિન છે. એ તો કોઈ વીર્યવાન જીવ હોય ને એ નિષેધ કરી શકે કે મને દિવાલ જણાતી નથી પણ મારું જ્ઞાન જણાય છે. ગુરુદેવે આ વાત અનેક વખત કરી છે કે તને પર્ગ નહીં જણાતા નથી પણ તારું જ્ઞાન જણાય છે, એમ અનેક વખત સેંકડો વખત વાત કરી છે. સમજી ગયા? પણ ઓલો જીવને અનાધિકાળનો વ્યવહારનો પક્ષ છે ને, આ એક વ્યવહારનો પક્ષ છે. 11મી ગાથામાં કહ્યું કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાધિકાળનો છે અને પરસ્પર ઉપદેશ પણ વ્યવહારનો આપે છે જગતના જીવો. જીનવાણી પામમાં પણ નિશ્ચયનું અસ્તાલમ જાણી વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. જીનવાણીમાં નિશ્ચયનું અસ્તાલમ જાણીને વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે. એ શું? કે જે જ્ઞાયક ભાવને જાણતો નથી, અનુભવમાં આવે એવું નથી, આત્માને જાણતો નથી, તો કે આત્મા કોને કેવો? જ્ઞાયક એટલે શું? કે જે પરને જાણે તે આત્મા, પરને જાણે તે જ્ઞાયક. એ વ્યવહાર દ્વારા પરમાર્થ બતાવવામાં આવ્યો તો વ્યવહાર ચોટી ગયો જીવ. તો પરને જાણે તે જ આત્મા, પરને જાણે તે જ આત્મા, એટલે એ વ્યવહારનો એને પક્ષ થઈ ગયો. એને સમજાવવું તો જ્ઞાનીને, જે જ્ઞાયકને આત્માને જાણતો નથી એને કોઈને કોઈ ભેદ દ્વારા વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવવાનો ઈરાદો હતો. હવે એ ચોટી ગયો કે હું પરને જાણું મારો સ્વભાવ. પરને જાણું જો તારો સ્વભાવ હોય ચાલ, ભલે તું કે છે એમ, તો એક ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, બે ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, ચાર ગતિમાં તું ઉભજો ને પરને જાણ્યું, અત્યારે તું પરને જાણી ગયો છો. તો પરને જાણવું જો તારો સ્વભાવ હોય તો આનંદ આવ્યો, સમ્યક દર્શન થયું, તો પછી પાછો ફરને? કે પરને જાણતા જ્ઞાને ન થાય ને સુખે ન થાય. કળષ્ટિકામાં એમ કહ્યું, પેલા મંગલાચરણમાં કળષ્ટિકા છે આપણું પુસ્તક, કે પરને જાણતા તને જ્ઞાન પણ નથી થતું ને સુખ પણ નથી થતું. ભાઈ રાજમલજીની ટીકા છે એમાં પહેલામાં પહેલા નમ સમયસારના કળશમાં એ કહ્યું કે સંસારી જીવોને પુદગલ ધર્મ ધર્મ આકાશને કાળને એમાં સુખે નથી ને એમાં જ્ઞાન નથી. એને જાણનારને જ્ઞાન નથી ને એને જાણનારને સુખે નથી. આત્મામાં જ્ઞાન છે ને આત્મામાં સુખ છે, એને જાણતા જ્ઞાન પણ થાય અને સુખ પણ થાય. પહેલા કળશમાં આખા સમયસારનો સાર જે આપણે અત્યારે ચર્ચા થઈ એનો તમને આધાર આપ્યો. પણ એ તો જાણે છે એ કઈ અપૂર્વ છે, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. પરને જાણતો પ્રગટ થાય છે ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન વડે ધર્મ ક્યાંથી થાય? પણ આ વિષય તો કેવળ પોતાના મંથનથી ખ્યાલ આવ્યો છે અને બહુ ન્યાયથી એને અનુભવથી સિદ્ધ થાય એમ છે કે પરને જાણતા જાણતા આનંદ કાળ ગયો. જો પરને જાણવું સ્વભાવ હોય તો આનંદ આવવો જોઈએ. તો આનંદ તો અતિન્દ્રિય આનંદ તો આવ્યો નથી, આવ્યો નથી. અને ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ છે એટલે વિષયને કષાય, એટલે વિષયની પ્રવૃત્તિ ચાલુ. પરને જાણવાની અભિલાષા એ વિષય, અને પરને જાણવાની અભિલાષા થતા ઈચ્છા થતા વિષય થયો તો વિષયની આરે કષાય જોડાઈ જાય છે. કષાય થયા વિના રહેતો નથી અજ્ઞાની જીવને. વિષય કષાય બેને જીતવા પડશે, રાગદ્વેષ મોહ અને ઇન્દ્રિય જ્ઞાન બેને જીતવું પડશે. હવે ઇન્દ્રિય જ્ઞાન ક્યારે જીતાય? કે તમે નિષેધ કરો કે હું પરને જાણતો જ નથી, ત્યારે ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જશે, ખલાસ. ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ અને આત્માને એ જાણશે, પ્રસ્થિત કરશે. પરનું કરવું ને પરનું જાણવું એ બે શલ્ય અનાદિકાળના છે. એમાંય પરનું કરવું તો હજી છૂટે, પર્યાયનું કરવું ઘડીકમાં ન છૂટે. પર્યાયને તો હું જ કરું છું ને, પર્યાયને હું ન કરું તો કોણ કરે? એ 320 ગાથા એને છોડાવે છે. અને પર્યાયનું જાણવાનું 114 ગાથા છોડાવે છે. પ્રવચન સાધની હમણાં અદ્વિતીય ચક્ષુ બહાર પડ્યું, 3 વ્યાખ્યાન. તમને એ નહીં મળ્યું હોય અદ્વિતીય ચક્ષુ, હમણાં જ બહાર પડ્યું. અહીંયા આપણે પુસ્તકો આઠ આવ્યા છે, જુઓ જી. કાલ ભાઈ લઈ ગયા છે, કાંઈ છે લઈ ગયા? અદ્વિતીય ચક્ષુ પતલા છે, આઈ એ લાવ, એક લાવ ભાઈ લ્યો. આ નામ એવા ગુણ છે આના, અદ્વિતીય ચક્ષુ નામ એવા ગુણ છે. ગુરુદેવ ને વ્યાખ્યાનો અક્ષર અક્ષર ટેપ ઉપરથી, ટેપ ઉપરથી ઉતારેલા, કોઈનો એક અક્ષર ઘરનો નહીં. આ બધું ગુરુદેવનું છે, અક્ષર અક્ષર ટેપ ઉપરથી. બહુ બહુ ઝીણવટ. એ તો અભ્યાસી હોય ને વધારે મજા આવે. આ જે વાત કરી ઈ જેમાં છે, પર્યાયનું કરવું ને પર્યાયનું જાણવું, પર્યાય ને જાણવાનું બંધ કર, એમાં છે. આવી જાય કોઈ પણ ગાથા લ્યો, આવી જાય. આપણા વાંચનકાર છે ત્યાં, એમાં છે. આવો હું નાયરુબી 20 દિવસ અમે ગયા હતા ને, અભ્યાસી હોય ને એને વધારે મજા આવે. હા, અને વાંચનકારે તો આ ખાસ વાંચવા જેવું, એ વાંચીને પોતાના મગજમાં ઉતારે તો બીજાને કહી શકે. વાંચન ચાલે છે નિયમિત? સારું. એક વખત વાંચો, બે વખત, એક વખત.
અનુભવ કરવામાં ધ્યાન કરવું છે કે
ધ્યાનમાં? એમ છે કે ખરેખર ધ્યાન તો ચારિત્ર છે, પણ જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે પણ ધ્યાનમાં જ પ્રગટ થાય છે. હવે એ સમ્યક દર્શન પ્રગટ થાય છે એ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. હવે ધ્યાન કરવું જોઈએ એટલે કે જે પોતાના શુદ્ધાત્માનું સ્વરૂપ છે, જે ધ્યેય છે, એ ધ્યેયનું પહેલા એને નિર્ણય કરવો જોઈએ. જેનું ધ્યાન કરવું છે એનું સ્પષ્ટ જ્ઞાન એને જોઈએ, એને શ્રદ્ધાન જોઈએ કે હું આવો જ છું, હું શુદ્ધ જ છું, હું પરિપૂર્ણ જ છું, હું નાયક જ છું. એવો એને જો નિર્ણય થઈ જાય તો નિર્ણય પછી એને વારંવાર વલણ એના પરિણામ એ તરફ જાય, જેવો નિર્ણય કર્યો છે એ તરફ જાય. એમ કરતા કોઈ સમય એવો આવે છે કે નિર્વિકલ ધ્યાન સેજ થઈ જાય છે, પછી એ ધ્યાન કરવા બેસે એની છૂટ છે, સમજી ગયા? પણ ખરેખર તો એ સેજ છે. પછી એ ધ્યાન કર્યું એમ કહેવાય, ધ્યાનમાં બેઠો તો અને અનુભવ થયો એમ પણ કહેવાય, કહેવામાં કઈ વાંધો નથી, સમજી ગયા? પણ ખરેખર તો શું છે કે એ સહજ દશા છે. એ પદ્મનંદી આચાર્ય છે ને, એનું એક પુસ્તક છે, બહાર પડ્યું છે હમણાં વાંચી ગુજરાતીમાં ભાવનગરથી, એમાં એક ગાથા છે. એમાં આચાર્ય ભગવાને એમ કહ્યું છે કે સમ્યક દર્શન એકાએક થઈ જાય છે, એવો શબ્દ છે એકાએક. એને એક્સિડન્ટ કહેવાય, એકાએક, સમજી ગયા? એટલે પોતે તો ચિંતનો બેઠો છે, શુદ્ધાત્માનો વિચાર કર્યા કરે છે, એમાં ઉપયોગ અંદરમાં ચાલો જાય. એટલે પેલા વિકલ્પ જ હોય, પેલા વિકલ્પ હોય, પછી એ વિકલ્પ જે શુદ્ધાત્માનું જોર આવે ને એના પરિણતિમાં, ત્યારે વિકલ્પ તૂટી, નિર્વિકલ્પ અનુભવ થાય, છૂટી જાય, સહેજ છૂટી જાય, વિકલ્પ તોડવો ન પડે, છૂટી જાય, અને નિર્વિકલ્પ કરવો ન પડે, નિર્વિકલ્પ થઈ જાય, થઈ જાય બસ જ. કેમ કે જ્યાં એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, જોર ગયું, દ્રષ્ટિનું જોર ઉપયોગી બાજુ ગયો, તો એ થઈ જાય. તો એમ કહેવાય કે ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટશે, સમજી ગયા? એને ધ્યાનની પ્રેક્ટિસ પણ કહેવાય, ધ્યાન કરવા બેસવું એ પણ સારું છે. પણ એમાં ટૂંકામાં આ વાત એવી છે કે એમાં કરતા બુદ્ધિનો દોષ ના હોવો જોઈએ, એમાં હઠપ્રયોગ ન થઈ જવો જોઈએ. સહજનો ધંધો છે આ, આ હઠપ્રયોગનો ધંધો નથી. કેમ કે ઉપદેશના વાક્ય અનેક પ્રકારના હોય, ઉપદેશમાં તો એમ જ કહેવાય કે તમે આત્માનું ધ્યાન કરવા બેસો, આત્માનું ચિંતન કરો, એ તો કહેવાય તો એમ જ ને. હા, નહી તો બીજી ભાષા શું આવે? એમ પરનું તમે ચિંતન કરો છો છોડો, અને આત્માનું ચિંતન કરો બસ. પણ એ આત્માનું ચિંતન કરો એમ કહ્યું, એમાં કરતા બુદ્ધિ નો દોષ ના આવવો જોઈએ, સમજી? એ સહજ સ્થિતિ છે. એટલે આ આ વાતની રજૂઆત કરવામાં પણ ડેલિકેટ પોઈન્ટ છે. હા, કેવું હોય તો સંભાળીને કહેવું જોઈએ. ભલે કઈ વાંધો નહીં, ધ્યાનની પ્રેક્ટિસ કરો, પણ એમાં કરતા બુદ્ધિ ના આવવી જોઈએ, એ કઈને સંભાળવું જોઈએ. ધ્યાન કરવું છે તો, ધ્યાન કરવું છે તો પર્યાયને કરવું થયું, તો કરવું તો સ્વભાવમાં નથી, નથી સ્વભાવમાં, સમજી ગયા? જ્ઞાયકનો જેવો સ્વભાવ છે એને જાણવું, જ્ઞાયક સ્વભાવ જેવો છે એને જાણવું, એને જે જાણવું એનું નામ જ ધ્યાન. એમ લખી લ્યો, લખી લ્યો, લખવા જેવું છે. નોટ લખી લો, સારું સારું, ટૂંકા ટૂંકા વાક્યો લખી લો, તો એનો વિસ્તાર થઈ શકે, પછી યાદ આવે. કે વયું જાય અને આ લખેલું, ઠીક બિલજીભાઈ પ્રશ્ન કાઢ્યો. કારણ કે અત્યારે શું છે કે આખા દેશમાં ધ્યાનની શિબિર શિબિરો થાય છે, ધ્યાનની શિબિરો બહુ થવા માંડી ઠેક ઠેકાણે, અને કોઈ દેખાડી શકે જ નહીં બેન. પણ આ વાત કોઈની પાસે છે નહીં. ત્યારે અમુક કહું ભાઈઓ મને કે કાંઈ 400 માણસ ધ્યાનમાં બેસે છે, પણ મેં કહ્યું ધ્યાન કેનું કરશો તમે? શુદ્ધ આત્માનું સ્વરૂપની તો તમને ખબર નથી, તમે ક્યાં ધ્યાન લગાવશો? ધ્યેયની તો ખબર નથી. આત્મા અકર્તા છે એ વાત તો એ ગુરુદેવે જ કરી. નેહરુભી જતા પહેલા, નેહરુભી જવાના હતા એની પહેલા, એમને ગુરુદેવે એવો એક મહામંત્ર મૂક્યો કે આ આત્મા છે એનો સ્વભાવ અકર્તા છે એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. પહેલે દિવસે કહ્યું કે જૈન દર્શનની ઉત્કૃષ્ટતા છે, બીજે દિવસે કહ્યું કે આ આત્મા અકર્તા છે એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. ટેપમાં ઉતરી ગયું છે બધું, આ ટેપમાં ઉતરી ગયું છે. એટલા માટે તમને થોડું ધ્યાન ખેંચાય, એટલા માટે આ ગુરુદેવના શબ્દો મેં કહ્યા. વેલજીભાઈને ધ્યાન ખેંચાય, કેમ કે વાંચનકાર છે ને, એનું જો ધ્યાન ખેંચાય તો એ બીજાને કહી શકે. મારો આશય એનું પણ હિત થાય અને બીજાનું હિત થાય. એમ કેમ કે વેલજીભાઈ જીવ કરતા બુદ્ધિથી રખડે છે, કાં તો પરપદાર્થનું કરું એમ એને ભાસે છે, કાં જળ કર્મને કરું ને ભોગવું એમ લાગે છે, કાં શુભ અને અશુભ ભાવને કરું અને દુઃખને હું ભોગવું છું એમ લાગે છે, અને કાં શુદ્ધ પર્યાયને કરું અને આનંદને ભોગવું, ત્યાં એમ અટકે છે. સમજી ગયા? ક્યાંય ને ક્યાંય એને કરતાપણાની બુદ્ધિ રહી જાય છે. અકર્તા છું હું, જ્ઞાયક છું અને જ્ઞાયકનો જ્ઞાતા છું, પર્યાયનો કરતા નહીં, પર્યાયનો જ્ઞાતા પણ નહીં, પર્યાયનો કરતા પણ નહીં, નિશ્ચય નહીં. હો, આ વાત બધી નિશ્ચય નહીં છે. વ્યવહારે કરતા છે, વ્યવહારે જ્ઞાતા છે, પર્યાયનો એ વિષય જુદો. પર્યાયનો કરતા પણ કહેવાય ને પર્યાયનો જ્ઞાતા પણ કહેવાય વ્યવહારે. પણ નિશ્ચય જુઓ તો આત્મા પર્યાયનો કરતા નથી ને પર્યાયનો જ્ઞાતા નથી, જ્ઞાયકનો જ્ઞાતા છે. એવું જયારે જોર આવશે ત્યારે અનુભવ થશે. એના માટે આ પર્યાયનો જ્ઞાતા નથી યામાંથી કાઢ્યું. પર્યાર્થિક નહીં ને આ ચક્ષુ સર્વથા બંધ કર. પર્યાર્થિક નહીં ની ચક્ષુ પર્યાયને જાણવાનું બંધ કર. પર્યાયને કરવાનું તો અમે કઈ કહેતા જ નથી, પણ જાણવાનું બંધ કર. ઈ આમાં છે, સમજી બધું આમાં છે. એમ જ થાય ને, એને પેલા પેલો પાઠ આપે ત્યારે એમ જ કહેવાય કે રોટલીને તમે કરતા નથી પણ રોટલી થાય એને તમે જાણો. તમારો ધર્મ જાણવાનો કરવાનો નહીં, સમજી ગયા? રાગને કરવું એ સ્વભાવ નથી પણ રાગ આવે એને જાણવું. કેમ કે 12મી ગાથામાં ચોખ્ખું કહ્યું છે કે તે કાળે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે, એટલે જાણવાનો તો નિષેધ કરાય જ નહીં, તો પર્યાયને જાણવું, સમજી ગયા? હવે પર્યાયને જાણવામાં રોકાણો તો દ્રવ્ય જાણવાનું રહી ગયું. આ અનુભવમાં બે બાધક તત્વ છે. આ તમને આખો સાર ને નિચોડ કહી દઉં છું. તો પછી પર્યાયનું કરવું ને જાણવું બંધ કરાવે છે, તો પરનું જાણવું ને અને પરનું કરવું રોટલીનું અને રોટલીને જાણવું તો ક્યાંય નું ક્યાંય દૂર રહ્યું. વર્તુળ બને, વર્તુળની બા, વર્તુળ ટૂંકું, હા ટૂંકું. એ જ્ઞાની જે ટેપો છે ને એ અહીંયા સાંભળી બધાએ કે આ વર્તુળ ટૂંકું કર્યું એ બહુ સારું. હા, એટલે આ લોકો કહે છે કે એ જે તમારે વર્તુળ ટૂંકું કરવાનું કહ્યું મને બહુ ગમ્યું. ચલો 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 થાય. હા, વર્તુળ વધારે છે. હા, ભૂલનો ખ્યાલ આવે. કેમ કે પરિણતિ ઘણી આગી વહી જાય તો પછી અંકેલી મુશ્કેલ પડશે. આપણે વર્તુળ દ્રવ્ય ને પર્યાય બસ એટલું જ, એની વચ્ચે રાખો બસ, એની બહાર જાવમાં, બહાર જાવમાં પર છે.
ત્યાં
નાયડુભાઈ માં, હા હા, આવતા હતા. હા, કેશુભાઈ, હા હા,
કચરો બધો કાઢી નાખવા જેવો છે,
યાદરી ગયું છે. મારું સ્વરૂપ નથી, કચરો છે ને, પુણ્ય પાપ તો કચરો છે, એ વસ્તુ ક્યાં છે?
પુણ્ય
મેલ છે મેલ ગુંજે 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 કેટલાક શબ્દો આવી જાય ને એવા મૂળ વાત આવી જાય ને ગ્રહણ પૂર્વક ત્યાગ ત્યાં નેરુબીની ટેપ સાંભળીને જ પ્રેમચંદભાઈ ને વિચાર આવ્યો ટેપ એ વેલજીભાઈ અને એ ટેપો સાંભળી અને વેલજીભાઈ કહ્યું એટલે આ લોકોનો વિચાર થયો કે આપણે લાલુભાઈ ને તેડાવવા એમ મૂળ તો એ ટેપનું કારણ અને પછી વેલજીભાઈ કહ્યું બીજા એક બે જણા કહ્યું અહીં તો સમુદાય નાનો હતો પછી કે કેમ કરવું અને કેમ નહીં બધા વિચાર કર્યા ખાસ કરીને ઝવેરચંદભાઈ અને પ્રેમચંદભાઈ અને પુનિતબેન એ મુખ્ય ત્રણ જણા ભેગા થઈને નક્કી કર્યું નહીં મને વાત બધી મળે ને પુનિતબેન તમે ભલે ના કહો પણ મને બધા ખબર પડે હા એ ઠીક છે પણ ભાવના તો ભાવ સારો છે તમારો કાગળ
આશ્રય અવલંબન આવી જતો હોય આધીન થઈ જતો હોય તો એ વખતે વેદજ્ઞાન કરીને વિનાયકને યાદ કરવો કે આ પરિણતિ તો નિમિત્ત તરફ જાય તો મારા તરફ આવે ને હું તો જ્ઞાતા છું એમાં કેમ જોડાઈ જાય તું એમ વારંવાર વેદજ્ઞાન નો વિચાર કરી બળ લાવું
અનાદિકાળનું નિમિત્ત તરફ લક્ષ છે પ્રગટ કેમ થાય એ જ નિમિત્તનો લક્ષ છોડવાનો રસ્તો છે બીજું કઈ નહીં અને એનું કારણ કે હું ગ્રાહક છું બસ જાણવું મારો સ્વભાવ છે કરવું મારો સ્વભાવ નથી અને એ જાણનારો જણાય છે બીજું કઈ જણાતું નથી પરનો કરનાય નહીં ને પરનો જ્ઞાતાય નહીં એટલે એ બે પ્રકારના જે વ્યવહારનું શલ્ય છે ને એનો નિષેધ કરવો જોઈએ આત્મા જ્ઞાન સ્વભાવી છે બસ આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે આ પરમાર્થ આટલું છે પછી આત્માને જાણ્યા પછી પર જણાય ત્યાર પછી એને વ્યવહાર કહેવાય નહીતર વ્યવહાર નામ ન પામે ત્યાં સુધી ભ્રાંતિ છે અજ્ઞાન છે અને પરમાત્માએ તો ભાવબંધ કહ્યું અધ્યુષાન કહ્યું પંથ અધિકારમાં એ વાત લીધી છે કે હું પરને મારી શકું જીવાડી શકું સુખી દુઃખી કરી શકું એ તારું મિથ્યાત અજ્ઞાન અધ્યોષાન નર નારકાદીની પર્યાય મારી છે એ પણ તારું અધ્યોષાન છે અને હું પરને જાણું છું એ પણ અધ્યોષાન છે એ ભાવબંધમાં જાય છે કેમ કે પોતાના સ્વભાવને ભૂલીને પરને જાણવા ગયો એ અજ્ઞાન થઈ ગયું પેલા તો આત્મા છે એ પરિણામથી સહિત છે કે પરિણામથી રહીત એ નિર્ણય કરવાની બહુ જરૂર છે. શુદ્ધાત્મા જે દ્રષ્ટિનો વિષય છે, પરિણામથી સહિત છે એવું અનાદિકાળનું અજ્ઞાન પ્રવર્તે છે. પરિણામ માત્રથી હું ભિન્ન છું એવું જ્ઞાન એક સમય પણ થયું નથી. પ્રમાણ જ્ઞાનથી જુઓ તો પરિણામથી સહિત દેખાય છે, વ્યવહાર નહીંથી જુઓ તો પરિણામથી સહિત દેખાય છે. પણ જો શુદ્ધ નહીંથી આત્માના સ્વરૂપને તમે વિચારો તો પરિણામ માત્રથી હું ભિન્ન છું. તો જે મારાથી ભિન્ન હોય એનું કરવું એ મારો સ્વભાવ ન હોઈ શકે. લાકડાપણું દ્રવ્ય અને પર્યાય પલટાય, બસ
ક્યાંય
લાકડું તો લાકડું છે, બસ સોનું તો સોનું છે, એને ગમે એટલા ઘાટ થાય. સોનું કાયમ રહે છે, એને ઘાટ પલટે છે. તેથી એ ઘાટથી સોનું કથનચિત ભિન્ન છે. કથનચિત અભિન્ન, પણ કથનચિત ઘાટથી એની પર્યાયથી સોનું ભિન્ન છે. જો સર્વથા એ ઘાટથી સોનું સહિત હોય તો ઘાટનો નાશ કરતા સોનો નાશ થઈ જાય. એટલે એ એમ બતાવે છે કે ઘાટનો નાશ થવા છતાં સોનું નાશ થતો નથી, એટલે એ પરિણામ એનાથી સોનાથી ભિન્ન છે. એમાં આત્માના પરિણામ અનેક પ્રકારના આવે છે અને નાશ થાય છે. પરિણામ નાશ થાય છે છતાં આત્મા તો તેનો તે છે. ગઈકાલે આત્મા તો આજે છે ને આવતીકાલે રહેવાનો છે. તો પરિણામ ગઈકાલના ગયા, આજના આવ્યા ગયા, આવતીકાલના જશે. પરિણામ આવે ને જાય, છતાં એ પરિણામથી જુદો ને જુદો આત્મા રહેલો છે. પ્રતિપદમ એક રૂપમ, પર્યાય પર્યાય પણ આત્મા એનું પોતાનું જુદું સ્વરૂપ કાયમ રાખે છે. એક પણ કાયમ રહે છે. પરિણામ અનેકપણે થાય છે, પણ અનેકપણે થવા છતાં પોતે અનેકપણે થઈ જતો નથી. ભેદ જ્ઞાન તો દ્રવ્ય ને પર્યાય વચ્ચે છે, બાકી શરીર ને કુટુંબ કબીલા આવી તો એની સત્તામાં નથી. એના દ્રવ્ય ગુણ પર્યાયમાં જે નથી, હવે એને મારું માનવું એ તો હાવ એકદમ મોટી મૂર્ખાઈ છે. એ માન્યતા છોડવી જોઈએ. ધર્મ કરવો હોય તો છૂટી શકે છે માન્યતા, કેમ કે અનંત આત્મા હોય મિથ્યા માન્યતા છોડી અને સિદ્ધ થઈ ગયા તો છૂટી શકે છે, કેમ કે વિભાવ છે. સ્વભાવ ન છૂટે પણ વિભાવ તો છૂટી જાય. ખાંડમાંથી મેલ નીકળી જાય પણ ખાંડમાંથી ગળ પણ ન નીકળે. એમાં આત્મા જ્ઞાનમય છે, એ જ્ઞાન રહિત ન થાય, પણ રાગ રહિત છે માટે રાગ રહિત થઈ શકે છે. પણ પોતાને એકલા હાથે કરવાનું છે, આમાં કોઈ મદદ કરે એમ નથી. ભૂલ પોતે કરી છે, ભૂલ પોતે ભાંગે. મમતા કરે છે પરમ પોતે, તે મમતા છોડે પોતે, બીજું કોણ છોડાવે ને. ઊંડા ઉતરવું તો પડશે જ. બોલો વેલજીભાઈ, કઈ કાઢો પ્રશ્ન તમે. ભાઈ, રાગને કાઢવો નથી, પણ રાગથી હું રહિત છું એ જ રાગને કાઢ્યો કહેવાય. રાગથી રહિત જ છે આત્મા, એમ શ્રદ્ધામાં જે આવ્યું ત્યાં રાગ થી સહેજ છું એ મિથ્યા સદા છૂટી જાય. રાગ રાગમાં ભલે રહ્યો, રાગ ક્યાં નડે છે? રાગની એકતા નડે છે તમને. રાગ મારો છે ને એ મારા પણ નડે છે. રાગ તો સાધક ને આવે પણ મારા પણ છૂટી ગયું. ઉપર ઉપર થી બધું છે એટલે પાછું એ વખતે સત્ય લાગે પણ પાછું ઊંડાણ નથી ગયું હજી, શ્રદ્ધા જ્ઞાન માં ના આવ્યું એટલે પાછું હતો યાન થઈ
જાય.
કરતા બુદ્ધિ સંસાર છે બસ, ઈ કરતા બુદ્ધિ છે અહીંયા સ્વામીત્વ બુદ્ધિ છે, ધણીપણું છે. ધણીપણું અહીંયા સ્વામીપણું હોય, સ્વામીપણું અહીંયા કરતા ભૂગતા હોય.
વસ્તુ અઘરી નથી,
કઈ અઘરી નથી, તમારા ઘરની ચીજ છે. દેહ થી રહીત છે છતાં દેહ થી સહિત માનવું, તો દેહ થી રહીત માનવાનું છે. દેહ નો ક્યાં ત્યાગ કરવો છે? ત્યાગ બુદ્ધિ થાય છે એમાં. દેહ છોડવો નથી કઈ, દેહ પ્રત્યે મમતા છૂટે છે. અનાદિની એકતા કરી છે, વારંવાર ભેદ જ્ઞાન કરવાની જરૂર છે. જેનાથી એકતા કરી છે એનાથી વારંવાર ભેદ જ્ઞાન કરવું જોઈએ. ભેદ જ્ઞાન કર્યા પછી અભેદનું જ્ઞાન કરવું જોઈએ, અને અભેદનું જ્ઞાન કર્યા પછી અભેદનો અનુભવ કરવો જોઈએ.